એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે એમ કહેવાય કે ફિલોસોફી અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગિલ્બર્ટ રાઇલનું ધ કન્સેપ્ટ ઓફ માઇન્ડ, એટલે કે મનનો ખ્યાલ પુસ્તક તો જો 1949માં પ્રકાશિત થયું હતું, પણ એની અસર એવું કહેવાય છે કે આજે પણ વર્તાય છે.
બિલકુલ, અને એનું કારણ પણ છે. આ પુસ્તક છે ને એક બહુ જ મૂળભૂત સવાલ સાથે જોડાયેલું છે, જે આપણને સદીઓથી મૂંઝવે છે કે ભાઈ આ મન અને શરીર એનો સંબંધ શું છે.
હા, એ જ મોટો પ્રશ્ન.
શું મન કોઈ અલગ આમ રહસ્યમય વસ્તુ છે જે આપણા શરીરને કઠપૂતળીની જેમ ચલાવે છે? રાઇલે આ જે પ્રચલિત વિચાર હતો ને એને જડમૂળથી પડકાર્યો. એમણે દલીલ કરી કે કદાચ આખો પ્રશ્ન જ આપણે ખોટી રીતે પૂછી રહ્યા છે.
અચ્છા.
હા, આ પુસ્તક આપણને આપણી જાત વિશે, આપણી ચેતના વિશે અને આપણે જે કહીએ ને કે વિચારવું કે જાણવું એ કોને કહેવાય એના વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
રસપ્રદ. તો મતલબ કે આ ખાલી કોઈ જૂની ફિલોસોફીની વાત નથી, પણ આજે પણ આપણી સમજને હલાવી શકે તેવા વિચારો છે આમાં.
ચોક્કસ.
ચાલો ત્યારે આ સફર શરૂ કરીએ. પહેલા તો જેમણે આ ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા એ લેખક ગિલ્બર્ટ રાઇલ, એમના વિશે થોડું જાણીએ. રાઇલ, જેમનો સમયગાળો 1900 થી 1976નો હતો, એ 20મી સદીના એક ખૂબ જ પ્રભાવશાળી બ્રિટિશ ફિલોસોફર હતા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેટાફિઝિકલ ફિલોસોફીના એકદમ પ્રતિષ્ઠિત પ્રોફેસર હતા. અને પેલી સામાન્ય ભાષાદર્શન જે કહેવાય છે ને, ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફી,
હા હા,
એ વિચારધારાના મુખ્ય હિમાયતી હતા.
બરાબર. અને રાઇલ છે ને આ પુસ્તક લખવા માટે ખરેખર અનોખી રીતે સજ્જ હતા. તમે પૂછો કે એમનામાં એવી શું ખાસ વાત હતી, તો પહેલું તો એમની પદ્ધતિ, જે ભાષા વાપરીએ છે ને એના પર.
ઓ, એટલે ભાષા પર.
હા, તેઓ માનતા કે મોટાભાગની ફિલોસોફિકલ સમસ્યાઓ જે ગૂંચવણ લાગે છે એ વાસ્તવમાં આપણે ભાષાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એમાં રહેવી ગૂંચવણોને કારણે ઊભી થાય છે. એટલે શબ્દોના અર્થ અને એના તર્કનું બારીકાઈથી વિશ્લેષણ કરતા,
એટલે કે મોટા સિદ્ધાંતો બાંધવા કરતા આપણે ખરેખર મન કે વિચાર જેવા શબ્દો વાપરીએ ત્યારે આપણો મતલબ શું હોય છે એ સમજવાનો પ્રયાસ કરતા હતા એમ.
બરાબર, એકદમ બરાબર. બીજું, એમની સ્થિતિ. ઓક્સફર્ડના ટોચના પ્રોફેસર હતા, એટલે એમની પાસે એક મંચ હતો, એક પ્રતિષ્ઠા હતી.
હા, એ તો ખરું.
આના કારણે તેઓ રેને દેકાર્ટ જેવા મહાન ફિલોસોફર દ્વારા સ્થાપિત અને સદીઓથી ચાલી આવતી પેલી મન શરીરના દ્વૈતવાદની પરંપરાને જાહેરમાં પડકારી શક્યા. અને ત્રીજું, એમનો પોતાનો દ્રષ્ટિકોણ. એ સમયે મનોવિજ્ઞાનમાં પેલો વર્તનવાદ, બિહેવિયરિઝમ ચાલતો હતો.
હા, સાંભળ્યું છે.
જે માનસિક સ્થિતિઓને ફક્ત બહારના વર્તનથી સમજાવવાનો પ્રયાસ કરતો. રાઇલ એનાથી પ્રભાવિત તો હતા, પણ એના આંધળા અનુયાયી નહોતા. એ માનતા કે વર્તનવાદ થોડો વધુ પડતો સરળ છે.
અચ્છા.
એટલે એમણે થોડો વધુ સૂક્ષ્મ દૃષ્ટિકોણ રજૂ કર્યો, જેને ક્યારેક તાર્કિક વર્તનવાદ, લોજિકલ બિહેવિયરિઝમ કહે છે. એ મુજબ માનસિક સ્થિતિઓ ફક્ત વર્તન નથી, પણ ચોક્કસ રીતે વર્તવાની વૃત્તિઓ, એટલે કે ડિસ્પોઝિશન્સ કે ક્ષમતાઓ છે.
ઓકે ઓકે, આ પૃષ્ઠભૂમિ રસપ્રદ છે. તો હવે સીધા પુસ્તક પર આવીએ. એનો મુખ્ય હેતુ શું હતો? તમે ઉલ્લેખ કર્યો કે દેકાર્ટના દ્વૈતવાદનું ખંડન કરવું. આ દ્વૈતવાદ, જેને રાઇલ સત્તાવાર સિદ્ધાંત કહે છે, એ છે શું ખરેખર?
જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો દેકાર્ટ અને એમના પછીના ઘણા ફિલોસોફરો એમ માનતા કે માણસ બે અલગ અને સાવ વિરોધી તત્વોનો બનેલો છે. એક તો આપણું ભૌતિક શરીર, જે યંત્ર જેવું છે અને આ જાહેર દુનિયામાં દેખાય છે. અને બીજું છે અભૌતિક મન કે આત્મા કહો, જે ખાનગી છે, અંદર છે અને શરીરને જાણે નિયંત્રિત કરે છે. રાઇલે આ વિચારને મજાકમાં યંત્રમાં ભૂત કહ્યો.
વાહ, યંત્રમાં ભૂત, આ શબ્દ પ્રયોગ જ ઘણું કહી જાય છે.
હા, જાણે આપણા શરીરરૂપી યંત્રમાં કોઈ અદૃશ્ય ભૂત બેઠું છે જે એને ચલાવી રહ્યું છે.
તો રાઇલનો મુખ્ય તર્ક શું હતો આ ભૂતની વિરુદ્ધમાં? એમણે શું કહ્યું?
રાઇલની મુખ્ય દલીલ ખરેખર ક્રાંતિકારી હતી. એમણે કહ્યું કે આ આખો વિચાર જ કે મન એક અલગ વસ્તુ છે, એક મોટી શ્રેણીની ભૂલ, કેટેગરી મિસ્ટેક પર આધારિત છે.
શ્રેણીની ભૂલ, એ શું છે?
શ્રેણીની ભૂલ એટલે એવી ભૂલ જ્યાં આપણે કોઈ વસ્તુને ખોટી તાર્કિક કેટેગરીમાં મૂકી નહીએ. રાઇલ કહે છે કે મન એ શરીર જેવી જ પણ કોઈ અલગ પ્રકારની વસ્તુ કે સ્થળ નથી. મન વિશે વાત કરવી એ ખરેખર તો કોઈ વ્યક્તિની ક્ષમતાઓ, એની વૃત્તિઓ અને અમુક સંજોગોમાં તે કેવી રીતે વર્તશે, એટલે કે એના સ્વભાવ, ડિસ્પોઝિશન્સ, તે વિશે વાત કરવાની એક ટૂંકી રીત છે.
ઓહો,
દાખલા તરીકે આપણે કહીએ કે કોઈ બુદ્ધિશાળી છે તો એનો અર્થ એ નથી કે એના માથામાં બુદ્ધિ નામનું કોઈ અલગ ઓજાર છે.
હા, બરાબર.
પણ એનો અર્થ એ છે કે તે વ્યક્તિ મુશ્કેલ સમસ્યાઓ ઉકેલી શકે છે, ઝડપથી શીખી શકે છે, વગેરે વગેરે. એ એની વર્તવાની રીત છે.
અરે વાહ, એટલે આખી સદીઓ જૂની મન શરીરની સમસ્યા કદાચ ભાષાની ગેરસમજને કારણે ઊભી થઈ છે. જાણે આપણે કોઈ ટીમ મેચ જોવા જઈએ અને બધા ખેલાડીઓ, કોચ, ગ્રાઉન્ડ બધું જોઈએ અને પછી પૂછીએ, પણ ટીમ સ્પિરિટ ક્યાં છે?
બરાબર, બરાબર એ જ ઉદાહરણ.
ટીમ સ્પિરિટ કોઈ અલગ વસ્તુ થોડી છે, એ તો આ બધાની એકબીજા સાથે કામ કરવાની રીત છે.
તમે બરાબર પકડ્યો. રાઇલનું પુસ્તક આપણને આપણા માનસિક શબ્દ ભંડોળ, જેમ કે જાણવું, ઈચ્છવું, અનુભવવું, કલ્પના કરવી, વિચારવું, આ બધાને એક નવા દ્રષ્ટિકોણથી જોવા પ્રેરે છે. તેઓ બતાવે છે કે આ બધા ખ્યાલોને કોઈ ખાનગી, અંદરની ઘટનાઓ તરીકે સમજવાને બદલે વ્યક્તિના જાહેર વર્તન અને ક્ષમતાઓના સંદર્ભમાં કેવી રીતે સમજી શકાય. એમનો ઉદ્દેશ્ય ફિલોસોફી અને મનોવિજ્ઞાનમાંથી આ રહસ્યમય ભૂતને, આ કાલ્પનિક આંતરિક દુનિયાને દૂર કરવાનો અને મનને ફરીથી વાસ્તવિક દુનિયામાં સ્થાપિત કરવાનો છે.
આ તો ખરેખર પાયાની વાતને પડકારવા જેવું થયું. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ખ્યાલોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. તમે યંત્રમાં ભૂત અને શ્રેણીની ભૂલની વાત કરી. આ શ્રેણીની ભૂલનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરવા માટે રાઇલે કોઈ ઉદાહરણ આપ્યું છે? પેલું યુનિવર્સિટીવાળું?
હા, એમનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું જ છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પહેલીવાર ઓક્સફર્ડની મુલાકાતે આવે છે. એને અલગ અલગ કોલેજો બતાવાય, મોટા પુસ્તકાલયો, લેબોરેટરી, લેક્ચર હોલ, રમતના મેદાનો, બધું જ બતાવે. આ બધું જોયા પછી પેલો મુલાકાતી પૂછે છે, આ બધું તો બરાબર, પણ યુનિવર્સિટી ક્યાં છે? હવે એની ભૂલ શું છે? એ યુનિવર્સિટીને કોલેજ કે પુસ્તકાલય જેવી જ કોઈ એક ભૌતિક ઇમારત કે સ્થળ સમજી બેઠો છે.
બરાબર. હકીકતમાં યુનિવર્સિટી એ આ બધી સંસ્થાઓ જે રીતે એકબીજા સાથે જોડાયેલી છે, ગોઠવાયેલી છે અને કાર્ય કરે છે, એ સમગ્ર વ્યવસ્થાનું નામ છે. એ કોઈ અલગ વસ્તુ નથી. રાઇલ કહે છે, બસ એ જ રીતે મનને શરીરથી અલગ પણ એના જેવી જ કોઈ વસ્તુ માનવી, ભલે ને અભૌતિક હોય, એ શ્રેણીની ભૂલ છે. મન કોઈ ખાનગી સ્થળ નથી, પણ વ્યક્તિની વર્તણૂકની રીતભાત અને ક્ષમતાઓનો નિર્દેશ કરે છે.
સરસ રીતે સમજાવ્યું. અને આ શ્રેણીની ભૂલનો બીજો એક મહત્વનો મુદ્દો રાઇલ કેવી રીતે જાણવું, નોઈંગ હાઉ, અને તે જાણવું, નોઈંગ ધેટ, ના તફાવત દ્વારા સ્પષ્ટ કરે છે. જુઓ, પરંપરાગત ફિલોસોફીમાં તે જાણવું એટલે કે પેલું સૈદ્ધાંતિક, તથ્ય આધારિત જ્ઞાન,
જેમ કે પૃથ્વી ગોળ છે એવું.
હા, બરાબર. અથવા પાણીનું સૂત્ર H2O છે અને બહુ મહત્વ અપાતું આવ્યું છે એવી એક માન્યતા હતી, જેને રાઇલ બૌદ્ધિક દંતકથા, ઇન્ટેલેક્ચ્યુઅલિસ્ટ લેજેન્ડ, કહે છે કે કોઈપણ બુદ્ધિશાળી કાર્ય કરવા માટે પહેલા એના વિશે સૈદ્ધાંતિક રીતે જાણવું કે વિચારવું જરૂરી છે.
એટલે કે કંઈક હોશિયારીથી કરવું હોય તો પહેલા મનમાં એનો પ્લાન બનાવવો પડે એવું. જેમ કે કોઈ કુશળ રસોઈયો રસોઈ બનાવતા પહેલા મનમાં આખી રેસીપી બોલતો હોય કે વિચારે.
હા, કંઈક અંશે એવું જ. પણ રાઇલ દલીલ કરે છે કે કેવી રીતે જાણવું, એટલે કે વ્યવહારિક કૌશલ્ય કે ક્ષમતા, જેમ કે સાયકલ કેવી રીતે ચલાવવી કે પછી સ્વાદિષ્ટ રસોઈ કેવી રીતે બનાવવી, એ વધુ મૂળભૂત છે.
વધુ મૂળભૂત કેવી રીતે?
કારણ કે જો દરેક કેવી રીતે જાણવું માટે પહેલા તે જાણવું જરૂરી હોય તો આપણે અનંત પુનરાવૃત્તિ, ઇન્ફિનિટ રિગ્રેસના ચક્કરમાં ફસાઈ જઈએ. મતલબ કે જો મારે તર્કબદ્ધ દલીલ કરવી હોય કેવી રીતે જાણવું, તો મારે પહેલા તર્કના નિયમો જાણવા પડે, તે જાણવું.
બરાબર.
પણ પછી એ નિયમોને તર્કબદ્ધ રીતે લાગુ પાડવા કેવી રીતે જાણવું માટે વળી પાછા બીજા નિયમો જાણવા પડે, અને એમને લાગુ પાડવા ત્રીજા. આનો તો અંત જ ના આવે.
હા, સાચી વાત છે.
રાઇલ કહે છે કે બુદ્ધિ એ કોઈ કાર્યની પાછળ ચાલતી છૂપી માનસિક પ્રક્રિયા નથી, પરંતુ તે કાર્ય જે રીતે કરવામાં આવ્યું છે, કુશળતાપૂર્વક, યોગ્ય રીતે, સફળતાપૂર્વક, એની ગુણવત્તા છે. બુદ્ધિશાળી કાર્ય એ બે ક્રિયાઓ નથી, એક માનસિક એક શારીરિક, પણ એક જ સારી રીતે કરવામાં આવેલી ક્રિયા છે.
આ તર્ક તો પછી પેલી ઈચ્છાશક્તિ, ધ વિલ અને લાગણીઓ, ઇમોશન્સ જેવા ખ્યાલો પર પણ લાગુ પડતો હશે નહીં? આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે જ્યારે આપણે, માની લો કે હાથ ઊંચો કરવો જેવી સ્વૈચ્છિક ક્રિયા કરીએ છીએ, ત્યારે મનમાં કોઈ ઈચ્છા, વોલ્યુશન જેવું કંઈક થાય છે અને પછી શરીર એ પ્રમાણે વર્તે છે, જાણે મનમાં કોઈ બટન દબાયું હોય. રાઇલ આ ઈચ્છાશક્તિના કાર્યો, વોલ્યુશન્સના ખ્યાલને પણ પડકારે છે. તેઓ કહે છે કે આવી કોઈ આંતરિક છુપી ઈચ્છા જેવી ક્રિયાઓનો આપણને ક્યારેય અનુભવ થતો નથી કે એનો કોઈ પુરાવો મળતો નથી. આપણે ક્યારેય એમ નથી કહેતા કે મેં 5 વાર ઈચ્છા કરી પછી 6ઠ્ઠી વારે મારો હાથ ઊંચો થયો.
હા હા, બરાબર.
સ્વૈચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ વચ્ચેનો ભેદ કોઈ છુપા આંતરિક કારણોમાં નથી, પણ તે ક્રિયાના સંદર્ભ અને ગુણધર્મોમાં છે. શું તે ક્રિયા ઇરાદાપૂર્વક કરાઈ હતી? શું વ્યક્તિ તેને ટાળી શકી હોત? શું તે પરિણામ માટે જવાબદાર છે? આ બધા પ્રશ્નો ક્રિયાના જાહેર પાસાઓ વિશે છે, કોઈ રહસ્યમય આંતરિક ઘટના વિશે નહીં.
અને એ જ રીતે લાગણીઓ વિશે રાઇલનો દૃષ્ટિકોણ પણ એવો જ છે કે તે ફક્ત આંતરિક અનુભૂતિઓ નથી. હા, ક્યારેક તીવ્ર શારીરિક સંવેદનાઓ હોય છે, જેમ કે ગુસ્સામાં મોઢું લાલ થઈ જાય કે ડરમાં ધ્રુજારી આવે, એ ખરું. પણ મોટાભાગે જ્યારે આપણે પ્રેમ, ઈર્ષ્યા, અભિમાન જેવી લાગણીઓની વાત કરીએ છીએ, ત્યારે આપણે લાંબા ગાળાના વર્તણૂકીય સ્વભાવ, ડિસ્પોઝિશન્સ વિશે વાત કરતા હોઈએ છીએ.
એટલે કે વર્તવાની વૃત્તિ.
હા, દાખલા તરીકે અભિમાની હોવું એટલે ફક્ત કોઈ ચોક્કસ સમયે ગર્વ અનુભવો એટલું જ નહીં, પણ અમુક પરિસ્થિતિઓમાં ચોક્કસ રીતે વર્તવાની વૃત્તિ હોવી, જેમ કે પોતાની સિદ્ધિઓ વિશે વાત કરવી, બીજાને કદાચ ઉતારી પાડવા વગેરે. એ જ રીતે મનોદશા, મૂડ્સ, જેમ કે ખુશમિજાજ હોવું, કે લાંબા ગાળાની વૃત્તિઓ, મોટિવ્સ, જેમ કે દેશભક્તિ, આ બધું મુખ્યત્વે વ્યક્તિના વર્તન અને કાર્યોમાં પ્રગટ થાય છે. કોઈ ખાનગી આંતરિક અનુભૂતિ પૂરતું સીમિત નથી.
તો એમ કહેવાય કે બહાદુર હોવું એ અંદર કંઈક ખાસ અનુભવવા કરતા જરૂર પડે ત્યારે બહાદુરીભર્યું કામ કરવું તે છે.
બરાબર, એકદમ સચોટ. અને અંતે રાઇલ આત્મજ્ઞાન અને આંતરદર્શનના પરંપરાગત ખ્યાલને પણ પડકારે છે. સામાન્ય માન્યતા એવી છે કે આપણને આપણા પોતાના મનની સીધી અને અચૂક જાણકારી હોય છે. જાણે આપણી પાસે કોઈ આંતરિક અરીસો હોય જેમાં આપણે આપણા વિચારો અને લાગણીઓને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. રાઇલ કહે છે કે આ મોટે ભાગે એક ભ્રમ છે. આપણી પાસે આવી કોઈ વિશેષ આંતરિક દ્રષ્ટિ નથી. આપણું આત્મજ્ઞાન પણ મોટાભાગે આપણે જે રીતે બીજા લોકોને જાણીએ છીએ ને, એના જેવું જ છે.
એટલે
કેવી રીતે? એટલે કે આપણા પોતાના કાર્યો, શબ્દો, પ્રતિક્રિયાઓ અને વર્તનનું અવલોકન કરીને મેળવાયેલું છે. હા, એ ખરું કે આપણને આપણા કેટલાક ક્ષણિક વિચારો કે સંવેદનાઓની સીધી જાણ હોય છે, જે બીજાને નથી હોતી, જેમ કે મનમાં કોઈ ગીત ગણગણવું. પણ આ જ્ઞાન સંપૂર્ણ કે ભૂલરહિત નથી હોતું. રાઇલ તો ત્યાં સુધી કહે છે કે ઘણીવાર બીજા લોકો આપણા હેતુઓ, આપણી વૃત્તિઓ કે આપણી આત્મછેત્રપિંડીને આપણા કરતાં વધુ સારી રીતે ઓળખી શકતા હોય છે.
ઓહો,
આ વિચાર થોડો અસ્વસ્થ કરનારો છે નહીં?
ખરેખર એ વિચાર કે બીજા આપણને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે, એ થોડું વિચિત્ર તો લાગે જ. એ જ રીતે રાઇલ કલ્પનાને મનમાં ચિત્રો જોવાને બદલે એક પ્રકારનો ઢોંગ કરવાની કે નાટક કરવાની ક્ષમતા તરીકે જુએ છે. અને બુદ્ધિને કોઈ આંતરિક મશીનરીને બદલે તર્ક કરવાની, સમસ્યા હલ કરવાની જેવી જાહેર ક્ષમતાઓમાં પ્રગટ થતી જુએ છે. આટલી બધી ઊંડી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે વિચારોને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ? કયા 3-4 મુખ્ય મુદ્દાઓ હશે જે ખરેખર મહત્વના છે? મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી પ્રભાવશાળી વિચાર તો પેલો શ્રેણીની ભૂલનો જ છે. આ બતાવે છે કે કેવી રીતે ફિલોસોફીની મોટી મોટી સમસ્યાઓ ખરેખર તો ભાષાના ખોટા ઉપયોગ કે ગેરસમજમાંથી ઊભી થાય છે. પેલી મનને શરીર જેવી જ એક વસ્તુ ગણી લેવાની ભૂલ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ આપણને શીખવે છે કે આપણે જે શબ્દો વાપરીએ છીએ તેના તર્ક વિશે સાવચેત રહેવું કેટલું જરૂરી છે.
બરાબર. અને બીજો મુખ્ય સંદેશ છે મન એટલે સ્વભાવ. મન કોઈ છુપાયેલી ખાનગી વસ્તુ નથી, પણ વ્યક્તિની જુદી જુદી પરિસ્થિતિઓમાં ચોક્કસ રીતે વર્તવાની, વિચારવાની અને અનુભવવાની વૃત્તિઓ અને ક્ષમતાઓનો સમૂહ છે. આપણે કહીએ છીએ ને આપણા સમાજમાં, એનો સ્વભાવ જ એવો છે. આ વાત રાઇલના વિચારની ઘણી નજીક છે. મતલબ કે વ્યક્તિનું ચારિત્ર્ય અને વ્યક્તિત્વ એના કાર્યો અને વૃત્તિઓ દ્વારા જ સમજાય છે.
સાચી વાત. અને ત્રીજો મહત્વનો મુદ્દો મને લાગે છે કે કેવી રીતે જાણવાનું મહત્વ છે. રાઇલ જે રીતે વ્યવહારિક કૌશલ્યો અને ક્ષમતાઓ, નોઈંગ હાઉ, ને માત્ર તથ્યોના જ્ઞાન, નોઈંગ દેટ, કરતાં વધુ મૂળભૂત ગણે છે, એ વાત આપણા ગુજરાત જેવા પ્રદેશ માટે ખાસ પ્રસ્તુત છે, જ્યાં કારીગરી, ઉદ્યોગ સાહસિકતા અને વ્યવહારો કુશળતાનું હંમેશા મહત્વ રહ્યું છે. શિક્ષણમાં પણ માત્ર ગોખણપટ્ટીને બદલે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવાની વાત આ વિચારને સમર્થન આપે છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, જે પણ એટલો જ મહત્વનો છે, તે માનસિક ખ્યાલોની જાહેર પ્રકૃતિ. આપણે ગુસ્સો, પ્રેમ, સમજાણ જેવા શબ્દો કોઈની ખાનગી દુનિયામાં ડોક્યું કરીને નથી શીખતા. આપણે એને જાહેર વર્તન, વાતચીત અને સામાજિક સંદર્ભો દ્વારા શીખીએ છીએ અને વાપરીએ છીએ. આ શબ્દોનો અર્થ તેમના જાહેર ઉપયોગ અને માપદંડો પર આધાર રાખે છે, કોઈ અંદરના વ્યક્તિગત અનુભવ પર નહીં. આનાથી આપણને સમજાય છે કે આપણે એકબીજાને કેવી રીતે સમજી શકીએ છીએ અને આપણા સામાજિક સંબંધો કેવી રીતે શક્ય બને છે. રાયલના કેટલાક વિચારો ખરેખર એવા છે જે મનમાં ચોંટી જાય, જે એમના તર્કને એકદમ ધારદાર બનાવે છે. જેમ કે પેલો યંત્રમાં ભૂતનો સિદ્ધાંત. એમણે આ શબ્દપ્રયોગ ખાલી દેખાર્થની મજાક ઉડાવવાનો તો કર્યો,
ના ના,
પણ એ બતાવવા કર્યો હતો કે આ જે દ્વૈતવાદનો સિદ્ધાંત છે એ ખાલી નાની મોટી ભૂલોવાળો નથી, પણ એના પાયામાં જ, એના મૂળભૂત ખ્યાલમાં જ એક મોટી શ્રેણીની ભૂલ રહેલી છે. આ કોઈ નાની સૂની વાત નથી, આખી વિચારધારા પર જ સવાલ છે.
હા, એ રૂપક ખરેખર શક્તિશાળી છે. બીજો કયો વિચાર એવો યાદગાર છે?
બીજો વિચાર છે બુદ્ધિશાળી કાર્ય વિશેનો. રાયલ ભારપૂર્વક કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બુદ્ધિપૂર્વક કોઈ કાર્ય કરે છે ત્યારે તે બે અલગ ક્રિયાઓ નથી કરતો, એક મનમાં વિચારવાની અને બીજી શરીરે કરવાની. પણ તે એક જ ક્રિયા છે જે ચોક્કસ રીતે કુશળતાપૂર્વક, ધ્યાનપૂર્વક, યોગ્ય રીતે કરવામાં આવી છે. બુદ્ધિ એ ક્રિયા કરવાની રીત છે, ક્રિયા કરાવનાર કોઈ છૂપો એજન્ટ નથી. આ વિચાર ખરેખર માનસિક પ્રક્રિયાઓને સમજવાની રીતને કેટલો સરળ બનાવે છે, નહીં?
સાચી વાત.
અને ત્રીજો?
ત્રીજો મન વિશે વાત કરવી. રાયલ સ્પષ્ટ કરે છે કે જ્યારે આપણે કોઈના મન વિશે વાત કરીએ, એની માન્યતાઓ, ઈચ્છાઓ, લાગણીઓ વિશે, ત્યારે આપણે કોઈ છૂપા આંતરિક જગત વિશે નથી વાત કરતા. આપણે ખરેખર તો તે વ્યક્તિની આ વાસ્તવિક જાહેર દુનિયામાં તેની ક્ષમતાઓ, તેની જવાબદારીઓ, તેની વૃત્તિઓ અને તે જે કાર્યો કરે છે અને અનુભવે છે તેના વિશે જ વાત કરી રહ્યા હોઈએ છીએ. આનાથી મન પેલું રહસ્યના ઓળામાંથી બહાર આવીને આપણા રોજિંદા જીવનના વ્યવહારમાં પાછું આવી જાય છે. આ બધું સાંભળવામાં તો ઘણું રસપ્રદ અને વિચાર પ્રેરક છે, પણ સવાલ એ થાય કે આ બધા ફિલોસોફિકલ વિચારોની આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં શું ઉપયોગીતા હોઈ શકે? કંઈ કામ લાગે ખરું?
અરે, ચોક્કસપણે ઉપયોગીતા છે. દાખલા તરીકે શિક્ષણમાં જુઓ, રાઇલનો કેવી રીતે જાણવું પરનો ભાર સૂચવે છે કે શિક્ષણ ખાલી માહિતી અને તથ્યો ગોખાવવા, તે જાણવું પર જ કેન્દ્રિત ન હોવું જોઈએ.
હા, એ વાત તો થઈ.
વિદ્યાર્થીઓમાં વ્યવહારિક કૌશલ્યો વિકસાવવા, સમસ્યાઓ હળ કરવાની ક્ષમતા કેળવવી અને મેળવેલા જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાની વૃત્તિ કેવી રીતે જાણવું પર વધુ ધ્યાન આપવું જોઈએ.
બરાબર. અને પેલું મનોવિજ્ઞાન અને થેરાપીમાં પણ તેની અસર દેખાય છે ને? રાઇલનો દ્રષ્ટિકોણ એવા અભિગમોને સમર્થન આપે છે જે વ્યક્તિના વર્તનના દાખલાઓ અને વિચારવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે, જેમ કે પેલી કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી, CBT છે.
હા, બરાબર.
તે આપણને યાદ અપાવે છે કે કોઈ ઊંડા છુપાયેલા માનસિક કારણો શોધવાને બદલે વ્યક્તિ કેવી રીતે વિચારે છે અને વર્તે છે તેના પર કામ કરવું કદાચ વધુ ફળદાયી હોઈ શકે છે.
બિલકુલ. અને આજે કૃત્રિમ બુદ્ધિમત્તા, AIના ક્ષેત્રમાં પણ રાઇલના વિચારો પ્રસ્તુત છે. સાચી બુદ્ધિમત્તા ધરાવતું મશીન બનાવવું હોય તો એને ફક્ત નિયમો અને માહિતી, તે જાણવું આપવા પૂરતું નથી. તેને વાસ્તવિક દુનિયાની જટિલ પરિસ્થિતિઓમાં અસરકારક રીતે કાર્ય કરવાની ક્ષમતા કેવી રીતે જાણવું, વિકસાવવી પડે છે. એ જ સાચી બુદ્ધિ છે.
અને આપણા પોતાના માટે, વ્યક્તિગત વિકાસ માટે પણ આમાંથી કંઈક શીખી શકાય.
જરૂર. રાઇલનો વિચાર આપણને એક રીતે એ કહે છે કે આપણો સાચો સ્વ, કે આપણું ચારિત્ર્ય, ક્યાંક અંદર છુપાયેલું નથી જેને આપણે ખોદીને બહાર કાઢવાનું છે.
અચ્છા.
હા, આપણું ચારિત્ર્ય, આપણી માન્યતાઓ, આપણી બુદ્ધિ, આ બધું આપણે જે રોજબરોજ કરીએ છીએ, જેવી રીતે વર્તીએ છીએ, તેના દ્વારા ઘડાય છે અને પ્રગટ થાય છે. એટલે જો કોઈ વ્યક્તિ વધુ હિંમતવાન બનવા માંગે છે તો તેણે અંદર હિંમતની લાગણી શોધવાને બદલે હિંમતભર્યા કાર્યો કરવાનો અભ્યાસ કરવો જોઈએ.
વાહ.
આ એક રીતે આપણને શક્તિ આપે છે, કારણ કે તે બતાવે છે કે આપણું મન કોઈ બંધિયાર વસ્તુ નથી, પણ ક્ષમતાઓ અને વૃત્તિઓનો ગતિશીલ સમૂહ છે જેને આપણે આપણા કાર્યો દ્વારા આકાર આપી શકીએ છીએ.
સાચી વાત છે. મારા માટે વ્યક્તિગત રીતે આ ચર્ચામાંથી સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે આત્મજ્ઞાન કોઈ વિશેષ આંતરિક દ્રષ્ટિ નથી, પણ મોટે ભાગે આપણા પોતાના વર્તન અને કાર્યોના અવલોકન પર આધારિત છે. અને પેલો વિચાર કે બીજા લોકો ક્યારેક આપણા હેતુઓ કે સ્વભાવને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે છે, એ ખરેખર વિચારવા જેવો છે.
અને મારા મતે આ પુસ્તકની સૌથી મૂલ્યવાન ભેટ એ સમજ છે કે કેવી રીતે ભાષાનું સાવચેતીપૂર્વકનું વિશ્લેષણ મોટી મોટી ફિલોસોફિકલ ગૂંચવણો ઉકેવી શકે છે, અથવા તો એ બતાવી શકે છે કે તે ગૂંચવણો હતી જ નહીં, માત્ર શબ્દોનો ભ્રમ હતો. અને બીજું, વ્યક્તિની અખંડિતતાનો ખ્યાલ કે મન અને શરીર બે અલગ દુનિયા નથી, પણ એક જ વ્યક્તિના અસ્તિત્વના જુદા જુદા પાસાઓ છે. આ યંત્રમાં ભૂતને દૂર કરીને રાઇલ આપણને માનવ હોવાનો વધુ સુસંગત, વ્યવહારિક અને કદાચ ઓછો રહસ્યમય ખ્યાલ આપે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.